તારીખ 8/1/1989 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત 67 અને 68 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 63.
કપડું મેલું હોય ત્યારે પણ એની સ્વચ્છતાને જોઈને લક્ષમાં લઈને એને સ્વચ્છ કરવામાં આવે છે. પાણી ગળું મેલું માટીવાળું હોય ત્યારે પણ પાણીના મૂળ સ્વરૂપને લક્ષમાં લઈને એને સ્વચ્છ કરીને એનો ઉપયોગ કરવામાં આવે છે. આ દ્રષ્ટાંતોમાં જોનાર આત્મા બીજો છે, જણાનાર પદાર્થ કપડું જરૂરી છે. એટલે કે દ્રષ્ટાંત સર્વાંશે સિદ્ધાંતની સાથે મળે નહીં, તો પણ કહેવા ધારે છે એ વાત એના ઉપરથી સમજી શકાય છે. મેં સિદ્ધાંતની વાત લીધી છે. આત્મામાં તો પોતે જ જોનાર છે અને પોતાનો જ સ્વભાવ જેને જોવું છે એવો પોતાનો જ સ્વભાવ છે. સિદ્ધાંતમાં શું લીધું છે? જોનાર જ્ઞાન પોતે છે અને જણાનાર જે જ્ઞાન સ્વભાવ એ પોતાના જ જ્ઞાનમાં છે. જે જ્ઞાન જાણવા માટે ઉત્સુક થયું છે તે જ્ઞાનમાં સ્વભાવ ત્યાં વિદ્યમાન છે, તો તે તેને કેમ ન જાણે? એક વાત જરૂર છે કે એને અનાદિથી જાણ્યું નથી એવી વાત જરૂર છે, પણ ગુરુદેવ શ્રી કહે છે કે જાણી શકાય છે. નીચે છેલ્લી લીટી છે કે વર્તમાનમાં મલિન અવસ્થા વાળો જીવ પણ પોતાનો નિર્મળ સ્વભાવ જોઈ શકે છે, તેની પ્રતીતિ કરી શકે છે, અને જ્યારે જોવે અને પ્રતીતિ કરે ત્યારે પરિસ્થિતિ બદલાઈ જાય છે. સ્થૂળપણે લઈએ તો સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પ્રાપ્ત થાય છે, સૂક્ષ્મપણે લઈએ તો સ્વાભિમુખ પરિણામ થાય છે, સન્મુખ પરિણામ થાય છે, દિશા બદલાય છે. મલિન અવસ્થા વાળો જીવ છે ત્યારે મલિનતા મુખ્ય ગુણોમાં જે છે એ કેવા પ્રકારની છે એને વિચારીએ તો ચારિત્ર ગુણમાં રાગ છે, શ્રદ્ધામાં મિથ્યાત્વ છે, મિથ્યા શ્રદ્ધા છે, પુરુષાર્થમાં પરસન્મુખ પરિણામનો પર પદાર્થ સંબંધીનો વેગ છે, સુખ ગુણમાં દુઃખ નામનો પર્યાય છે, અને જ્ઞાનમાં બે પ્રકારના દોષ છે. એક વિભ્રમ નામનો દોષ છે અને એક પર પદાર્થને અવગુણવાનો દોષ છે, પર સન્મુખ થવાનો દોષ છે, અંતર્મુખ રહેવાનો ગુણ નથી, જે સ્વભાવ છે એ નથી. આવી પરિસ્થિતિમાં આત્માને જાણવું મુશ્કેલ થઈ પડ્યો છે, આત્માને ઓળખવો કઠિન થઈ પડ્યો છે, એટલી વાત સ્વીકારીને અને તેથી કરીને અનાદિથી પોતે પોતાને જાણ્યો નથી અને ઓળખ્યો નથી. પરંતુ કોઈ જીવ જ્યારે પોતાના સ્વરૂપને પરમ જિજ્ઞાસાથી, ઉત્કૃષ્ટ જિજ્ઞાસાથી, અપૂર્વ જિજ્ઞાસાથી જોવા માટે તત્પર થાય છે, ત્યારે જ્ઞાનની સ્થિતિમાં જે વિભ્રમ છે, એ વિભ્રમનો જે પડદો છે એ એકદમ પાતળો થઈ જાય છે. એટલે કે જ્ઞાન ત્યાં પોતાના સ્વરૂપને ઓળખવા માટે ક્ષમતા વાળું થાય છે, યોગ્યતા વાળું થાય છે. મિથ્યાત્વ તે કાળે મંદ પડે છે. રાગાદી કષાય ભાવમાં કષાય રસ મંદ પડે છે. અને પુરુષાર્થ પણ પર પ્રત્યેના વેગમાં થી પાછો વળવાની તૈયારીમાંથી જાય છે, વેગને તૂટી જાય છે. આવા સમગ્ર પરિણામ જે મોક્ષની ભૂમિકામાં થાય એને એક શબ્દમાં શાસ્ત્રકાર વિશુદ્ધિ કહે છે. મોક્ષને યોગ્ય ભૂમિકામાં વિશુદ્ધિ પ્રગટ થાય છે અને એ વિશુદ્ધિમાં પ્રધાન કાર્ય જ્ઞાનનું છે. જે જ્ઞાન પરમ જિજ્ઞાસાથી, અપૂર્વ જિજ્ઞાસાથી પોતામાં જ જ્ઞાન ચાલતો વર્તમાન ઉપયોગ પોતામાં જ પોતાના સ્વભાવને જોવા માટે, ઓળખવા માટે, નિર્ણય કરવા માટે તત્પર થાય, ત્યારે આત્માના પરિણામમાં વિશુદ્ધિ પ્રગટે છે એમ કહેવાય છે. એને વિશુદ્ધિ લબ્ધિ પણ કહે છે. એનો શાસ્ત્રમાં અર્થ એટલો બધો સૂક્ષ્મ નથી જોવા મળતો, પણ કેમ કે એવી લબ્ધિ એકવાર આવી ગઈ છે. પણ અહીંયા જે વિશુદ્ધિ છે એ સ્વરૂપ સન્મુખ થવાની છે. સંક્ષેપમાં, મલિન અવસ્થા હોય ત્યારે પણ જીવ પોતાના સ્વરૂપને જોવા જો તત્પર થાય તો જોઈ શકે છે. જો જોવે તો એને પ્રતીતિ આવે છે કે આવો બીજો નથી. આવી પરિસ્થિતિ મલિન અવસ્થાની અંદર પણ સંભવિત છે. એટલા માટે જિજ્ઞાસામાં જ્ઞાનનું બીજ ગણવામાં આવે છે. જિજ્ઞાસામાં જે જ્ઞાનનું બીજ કીધું છે એનું કારણ આ છે. અને ભાવનામાં સ્વરૂપ પ્રાપ્તિનું બીજ કહ્યું છે. સ્વરૂપ પ્રાપ્તિની ભાવનામાં, અપૂર્વ ભાવનામાં સ્વરૂપ પ્રાપ્તિનું બીજ કીધું છે. પુરુષાર્થની ભાવનામાં પુરુષાર્થનું બીજ કહ્યું છે. શ્રીમદ ગીતાથી આગળ વધીને શબ્દ પ્રયોગ કરે છે. જિજ્ઞાસામાં એક ન્યાય જ્ઞાન પ્રાપ્તિ છે, બીજ છે એમ નહીં. તો જ્ઞાનની પ્રાપ્તિ સત્વજ ગણે છે જિજ્ઞાસામાં. અપૂર્વ જિજ્ઞાસા કોઈને સ્વરૂપ નહીં થાય કે મૂળમાં મારું પરમેશ્વર પદ કેવું, જેને અનંત તીર્થંકરોએ દિવ્ય ધ્વનિમાં ગાયું, જેનો મહિમા, જેના ગાણા ગાયા, એવું જે આત્માનું પરમેશ્વર પદ છે એની અપૂર્વ જિજ્ઞાસા પ્રગટે, ત્યારે એ જ્ઞાનની અંદર એવી વિશુદ્ધિ પ્રગટ થાય છે, નિર્મળતા પ્રગટ થાય છે, કે જેને લઈને પોતાનું મૂળ સ્વભાવ છે એ જીવ બરાબર જોઈ શકે છે, એને વિશ્વાસ આવે છે, એને પ્રતીતિ આવે છે, અને ત્યારથી પછી બધા એના કાર્યો સીધા થાય છે. ઊંધા ઘડા ઉપર બધા ઊંધા ઘડા રહે અને સીધા ઘડા ઉપર બધા સીધા ઘડા રહે. આ દિશા ફરી ગુરુદેવ શ્રી પરમાગમ સારમાં કહે છે કે દિશાનું પલટવું પણ અપૂર્વ છે, દિશા બદલવી એ પણ અપૂર્વ છે. જે સન્મુખ થાય છે, કેવી રીતે સન્મુખ થયા? અહીંયા સન્મુખતા કેવી રીતે છે કે ચાલતો જ્ઞાનનો ઉપયોગ પોતાનો સ્વભાવને અવલોકવા માટે તત્પર થયો. આમ સન્મુખતા થઈ. ઉપયોગ ઉપયોગમાં સ્વભાવ જોવે છે તો પર સન્મુખતા ક્યારે? ત્યાં પર ત્યાં સ્વસન્મુખતા થાય છે. આવી દિશા બદલવી તે અપૂર્વ છે. બહુ સારી ચોખવટ છે આની અંદર. આ સિદ્ધાંતમાં તો આત્મામાં તો પોતે જ જોનાર છે. જે જણાનાર છે તત્વ આવશે એ જ જોનાર તત્વ છે. બે વચ્ચે કોઈ નથી, નિમિત્ત નથી, રાગ નથી, બીજો કોઈ ગુણનો ભાવ નથી. બે વચ્ચે બે નથી, એક જ છે. ખરેખર તો કહેવાય છે શબ્દોથી બે. જણાનાર અને જોનારને બે રીતે કહેવાય છે. એક જ છે ઉપયોગ, એક જ છે. જણાનારમાં પણ ઉપયોગાત્મક ઉપયોગાત્મક સ્વભાવ છે અને જાણનારમાં પણ ઉપયોગ છે. જાણનાર જણાનાર બે નથી. પહેલો પ્રતિભાસ આવે છે, પછી અનુભવ આવે છે. પણ જાણનાર પોતે જ છે, જોનાર પોતે જ છે. આત્માના જે વર્તમાન અવસ્થા છે તે તેનો મૂળ સ્વભાવ નથી. વર્તમાન મલિન અવસ્થા છે તે તેનો મૂળ સ્વભાવ નથી. હવે શું ઉપયોગ કેટલું બાદ કરે છે કે અન્ય જ્ઞેયોના આકાર ઉપસ્થિત થતા હોય તો એ જ્ઞેયની આકૃતિને બાદ કરે છે. એ ઉપરાંત ચાલતા રાગાદી જે એની અંદર પ્રતિબિંબિત થાય એને પણ બાદ કરે છે. અને જ્ઞાન માત્ર જ્ઞાનને જોવે છે. આ જ્ઞાન માત્રનું રહસ્ય છે. જ્ઞાન માત્ર જ્ઞાનને જોવે છે એને જ જ્ઞાન માત્ર એમ કહ્યું છે. એ બહુ રહસ્યમય રીતે કહ્યું છે. કોઈ એમ કહે, અહીંયા પ્રશ્ન સંબોધિત છે કે જ્ઞાકાર થયેલા જ્ઞાનમાં ને જ્ઞાનમાં આકારો ઉપજ્યા હોય એને કેમ બાદ કરવા? અને જે રાગાદી આત્માની જ અવસ્થામાં છે એનું જ્ઞાનમાં પ્રતિબિંબ પડે એને કેમ આઘા કાઢવા, એને કેમ બાદ કરવા? પણ જે એવું કરે છે એટલી સૂક્ષ્મતા તો સમય પંચેન્દ્રિયના જ્ઞાનમાં છે કે જેમ કે કોઈ પણ રસોઈ ચાખે છે ત્યારે મીઠું એનું એની ખારાશ મીઠું કરે છે, બીજા સ્વાદના સદભાવમાં પણ. તીખો ગળ્યો ખારો ખાટો વગેરે સ્વાદ બીજો ઉમેરેલો હોવા છતાં પણ એની ખારાશને નક્કી કરે છે. આંખે કોઈ દેખાતું નથી કે આમાં નમક કેટલું વાપર્યું છે. એની તીખાશને નક્કી કરે છે, એની ખટાશને નક્કી કરે છે, ગળપણને નક્કી કરે છે. તમારે કહેતા તમારે લોકો દાળ શાક ની અંદર ગોળ વાપરે છે. તમે કઈ ગોળ જુઓ તો વાપરતા? રસોઈ ઘરમાં ગયા હતા કે ગોળ નાખ્યો છે કે નથી? રંગ થી કઈ ખબર પડતી નથી, પણ આની અંદર ગળપણ નાખ્યું છે. આ શાક દાળ ની અંદર ગળપણ નાખ્યું છે. નહીતર તો કોઈ મીઠાઈ નથી. શાક દાળ કોઈ મીઠાઈ નથી, છતાં ગળપણ થોડુંક પણ વાપર્યું છે એમ ખબર ક્યાંથી પડી જ્ઞાનને? ચિકિત્સા તમે કરવા નથી રોકાણા, વગર ચિકિત્સા એ ખબર પડી ગઈ છે. તમારું જ્ઞાન એવું ટેવાયેલું છે કે ગોળ વગરના શાક દાળ ખાવા તમે ટેવાયેલા છો, એટલે ગોળ વાળા આવે છે. તો જ્ઞાન તો બહુ સામર્થવંત પર્યાય છે જીવનો, જબરદસ્ત. એ વખતે એને પરીક્ષા કરવાનો વિકલ્પ નથી ને પરીક્ષા થઈ જાય છે એનાથી. ત્યાં સ્વાદ ફેર કેમ લાગે છે? પહેલું એમ આવે છે કે સ્વાદ ફેર લાગે છે, પછી થોડો વિચાર લંબાય છે કે આમાં ગળપણ વધારે થાય. આપણે ગળપણ વાળું નથી થતા, એ વખતે અંદર ખટાશ, ખારાશ, તીખાશ અનેક જાતના સ્વાદો ઉમેરેલા છે. બધાને બાદ કરીને ગલપણ ક્યાંથી પકડી લીધી? જ્ઞાનમાં એક એવી વિશિષ્ટતા છે કે કોઈ પણ પદાર્થ બીજા ગમે તેટલા પદાર્થના ઘેરાણામાં હોય, પદાર્થ એટલે માત્ર રૂપને, રંગને, સ્વાદ હોય, ઠંડી ગરમી હોય, સ્પર્શ હોય, શ્રવણનો અવાજનો હોય, વિષય કોઈ પણ ઇન્દ્રિયનો વિષય હોય, જે ઇન્દ્રિય જ્ઞાન સ્થૂળ છે, પરસન્મુખ છે, ભ્રમણાવાળું છે, એવા એવા દોષવાળું છે, અલ્પજ્ઞપણું છે, આ બધા દોષ એનામાં છે, ત્યારે પણ એનામાં આટલી તો ક્ષમતા છે કે જેને જોવા ધારે એને પકડી લે છે. એથી વધારે વાત કરી કે એક માણસ આવીને 10-20 વાત કરે, એમાંથી આખા બધી વાતોનું તાત્પર્ય પકડીને એમ કે આ માણસ આ હેતુથી આવ્યો, તો ભલે બીજી વાતો કરી હોય પણ મૂળ હેતુ આ વાત કરવાનો. કેટલું બધું વાત કર્યું એને, પેલો પોતાના હેતુને છુપાવવા અનેક ચક્કરમાં રહી વાત કરે, તો બધી વાતના ચક્કરને ભેદીને છેદીને મૂળ એનું પ્રયોજન પકડે છે. ભાવનગરમાં સટ્ટા બજાર ચાલતો હતો, એવા હોશિયાર વેપારીને દલાલ લાગતો, ઓલો માણસ આવ્યો તો એમ કે એના પગ મેં પાછી લીધા હતા, એ લેવા આવ્યો હતો કે વેચવા આવ્યો હતો. એને મોટી રકમને લેવાનો સોદો હોય ને વેચવાથી શરૂઆત કરે, શું કરે, મોટો સોદો કરે, પેલા થોડોક માલ વેચી નાખે, ખોટા ભાવે વેચે, હોશિયાર માણસો એને પકડે. એટલે જ્ઞાન કેટલું કામ કરે છે, આપણે તો એટલો પોઈન્ટ લેવો છે કે જ્ઞાન કેટલું કામ કરે છે, કે ઓલાના વિપરીત પરિણામમાંથી અવિપરીતતાને એને પકડી લે છે. કાલમાં વેચવા નથી આવ્યો, લેવા આવ્યો, એના નથી ફસાતા. આવું જ્ઞાનમાં બહુ સૂક્ષ્મતાથી કામ કરવાનું, એની ક્ષમતા સન્ની પંચેન્દ્રિય જ્ઞાનમાં છે. હવે એમ કહે છે કે આ શક્તિ જયારે જ્ઞાનમાં છે જ, અનુભવ ગોચર છે, બહારના સ્થૂળ કાર્યોમાં અનુભવ ગોચર છે, તો એ શક્તિને તું તારા સ્વસ્વરૂપને ઓળખવામાં, શોધવામાં, નિર્ણય કરવામાં લગાવતો? ભગવાન કહે છે કે બહુ સારી રીતે થઈ જશે. શ્રી ગુરુ કહે છે કે તું બરાબર તારા આત્માનો નિર્ણય કરી શકીશ, તારા જ્ઞાન સ્વભાવનો તો નિર્ણય નહીં કરી શકે એવું નહીં બને, નિર્ણય જરૂર કરી શકીશ, પણ તું પ્રયત્ન કરી દિશામાં. પ્રયત્ન ન કરે અને એમ કહે કે થતું નથી ને કઠણ છે, તો એ વાત ન્યાય સંગત નથી. પ્રયત્ન કરે તો નિર્ણય કરવો જરા પણ કઠિન નથી. કેમ કે જોનાર જ્ઞાન અને એને પોતામાં જોવાનું છે, કે આગળ પાછું જવાનું, પછી કેટલીક વાતો બાદ કરવી છે, એ બાદ કરતા એને આવડે એવું એનું સ્વરૂપ છે, એવું એની એની શક્તિ છે, વર્તમાન યોગ્યતા છે, અને એમાં બીજા પુરુષાર્થની અપેક્ષા નથી. આવી સ્વસન્મુખતા આવ્યા પછી પુરુષાર્થ સહજ ઉપડે છે, અને સમ્યક દર્શન અને સ્વાનુભવ તો એ પુરુષાર્થ અપેક્ષિત છે. અપેક્ષિત છે એટલે શું છે, કે જો પુરુષાર્થ મંદ હોય તો અને સ્વાનુભવ આવવામાં વાર લાગે, તીવ્ર હોય તો કલાકોમાં આવે, મંદ હોય તો દિવસો જાય, મહિનાઓ જાય, પણ પુરુષાર્થ કાર્ય થયો હોય એટલે એ સફળ અવશ્ય થાય છે, એની નિષ્ફળતા થતી નથી. પણ એ સમ્યક દર્શન અને સ્વાનુભવને પુરુષાર્થ અપેક્ષિત છે, નિર્ણયને પુરુષાર્થ અપેક્ષિત નથી. નિર્ણયને અપેક્ષિત છે નિર્ણયના વિષયની જિજ્ઞાસા માત્ર, બસ. પછી બીજા જે ફેક્ટર છે એ આપોઆપ ઊભા થાય છે, જેમ કે કષાયેલું મંદ થવો, મિથ્યાત્મનું મંદ થવું, પુરુષાર્થમાં ઊંધો વેગ ઘટવો, જ્ઞાનની વિશુદ્ધિ થવી, નિર્મળતા થવી, એ બધા પાપ આનુષંગિક પરિણામો ઉત્પન્ન થઈ આવે છે. શાસ્ત્રની અંદર જે પ્રશ્નોત્તરની પદ્ધતિ અથવા શૈલી અપનાવે છે અનેક આચાર્યોએ અનેક જ્ઞાનીઓએ, એનું મૂળ કારણ આ છે કે જિજ્ઞાસા છે એને ઉત્તર આપવામાં આવે છે, જિજ્ઞાસા નથી એને ખાવાની અરુચિ છે, એને ગમે તે ખોરાક પીરશો એને કોઈ એનો ગુણ નહીં થાય, અરુચિથી ખાધેલાનો કોઈ ગુણ નહીં થાય. એટલે ડાક્ટર દવા આપે તો એમ કહે કે તમે અરુચિથી નહીં લેતા દવા. તબીબી વિજ્ઞાનમાં નિયમ છે કે બહુ અરુચિપૂર્વક લેવાય એવું ઔષધ છે એ ગુણ કરતું નથી છે ને. એમ અહીંયા પોતાની તૈયારી માગે છે તો પોતાનો મૂળ સ્વભાવ મલિન અવસ્થા, વર્તમાન મલિન અવસ્થા વાળો જીવ પણ પોતાનો નિર્મળ સ્વભાવ જોઈ શકે છે, તેની પ્રતીતિ કરી શકે છે. અને આ જ પર્યાય પલટાવી એમ કહેવામાં આવે છે. ત્યારે એને પોતાના મૂળ સ્વભાવને જોવાનો પ્રયત્ન કરીને જોયો ત્યારે પરિસ્થિતિ પલટાણી. પછી ભૂતકાળની પરિસ્થિતિ એને રહેતી નથી, એની દિશા બદલાય છે, બધા પરિણામ બદલવા લાગે છે. એ જીવ મોક્ષ માર્ગમાં પ્રવેશ કરીને સિદ્ધપદ સુધી પહોંચી જાય છે. અનંતકાળમાં સિદ્ધપદ સુધી પહોંચવાનો કાળ માત્ર અસંખ્ય સમય જ લેવામાં આવ્યો છે, જે અનંતકાળ પાસે નહીવત છે. કોઈ એનો લોકો પ્રશ્ન કરે છે આને કેમ એક ભવ, આને કેમ ચાર ભવ, આને કેમ ત્રણ ભવ, આને કેમ છ ભવ, આઠ ભવ, મારે સ્વામી 10 ભવ થયા. ભગવાન મહાવીર સ્વામીને સમ્યક દર્શન પછી 10 ભવ થયા તો કેમ એટલા બધા ઉપાય? કોઈ અનંત કાળની અંદર એનો કોઈ લાંબુ ગણતરી નથી. એ તો એક સમજવાનો વિષય છે કે પુરુષાર્થની મંદતા કેટલી છે કે તીવ્રતા કેટલી છે, પણ એ જાણવાનો વિષય છે. એની કોઈ ખાસ ગણતરી આંકવા જેવી કે વજન આપવા જેવો એ વિષય નથી. અનંત કાળમાં અસંખ્ય સમય કાંઈ કહેવાય જ નહીં. એ રીતે મૂળ સ્વભાવની વાત કરતા 67મા બોલનો એક ખાસ વાત એ કરી કે ભલે તને અત્યારે બધા દોષોમાં છે, જ્ઞાનમાં પણ વિભ્રમ છે, અજ્ઞાન છે, તો પણ જ્ઞાન એટલીમાં એટલી તૈયારી થાય, ઉહાબો થાય કે મારો સ્વભાવ કેવો, મારો મૂળ સ્વરૂપ કેવો. જ્યાં સુધી મારું જ સ્થાન નક્કી ન થાય ત્યાં સુધી મારું કર્તવ્ય કેવી રીતે નક્કી થાય? ક્યાંય ભાઈઓ છે દુનિયામાં કે સ્થાન નક્કી કર્યા વગર કર્તવ્ય નક્કી થયું હોય એવું ક્યાંય જોયું છે? કોઈ પણ ખાતાનું કોઈ પણ કાર્ય હોય, કોઈ પણ વિષયનું કોઈ પણ કાર્ય હોય, દરેક જગ્યાએ સ્થાન નક્કી થયા પછી જ એના કાર્યની મર્યાદા નક્કી થાય છે. જીવ પોતાનું સ્વરૂપ ન નક્કી કરે ત્યાં સુધી કર્તવ્ય અને અકર્તવ્યના વિષયમાં કોઈ પણ દાપણ કરે તો એ નકામું છે. આમ કરવું ને તેમ કરવું, આમ ન કરવું ને તેમ ન કરવું, એ બધું ખોટે ખોટું છે. સૌથી પહેલા એને સ્વરૂપ નિર્ણય કરવો જોઈએ. અને એ સ્વરૂપ નિર્ણય કરવા માટે એટલી જિજ્ઞાસા ઉત્પન્ન થાય કે જિજ્ઞાસાની પરિતૃપ્તિ એવું જે સ્વરૂપ નિર્ણય એ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી એને ચેન પડે. ક્યાંય ચેન પડે નહીં. જેમ કોઈ બહુ મોટી સમસ્યા ઊભી થાય તો માથું માણસને ખરાબ થાય શકે નહીં, એવો મોટો પ્રોબ્લેમ ઊભો થયો હોય તો એમ કે હવે ધડ ઉપર માથું નથી અત્યારે શું ક્યાંય તમે બીજી આડી બધી વાતો કરવા આવો છો પણ મારા ધડ ઉપર માથું નથી એમ ક્યાંય શું કે બોલે છે માણસ? એટલે તો માથું ઠેકાણે નથી. એમ સ્વરૂપ નિર્ણય ન થાય તો એ જિજ્ઞાસા કેવી પરિસ્થિતિ ઊભી થાય? એની આવી પરિસ્થિતિ એની ઊભી થાય એને જ્ઞાનમાં વિશુદ્ધિ અને બીજા પરિણામોની વિશુદ્ધિ થઈ આવે છે. એ જે અંદરમાં ઉભાપો થયો અને આકુરતાથી કે કેમ મારું સ્વરૂપ મને દેખાતું નથી, ઓળખાતું નથી, જણાતું નથી, એ દર્શન પરિષય એને કહે છે, એને અજ્ઞાન પરિષય કહે છે. એને જ ખરેખર પોતાના દોષ પ્રત્યેનો જે પરિસ્થિતિ, વર્તમાન દોષિત પરિસ્થિતિ છે, એ દોષ પ્રત્યેનો પ્રશસ્ત દ્વેષ કહે છે કે આ પરિસ્થિતિ કેમ ચાલે, મારું સ્વરૂપ હું ન જાણું, મારું મૂળ સ્વરૂપ મને જ ખબર ન હોય, આ પરિસ્થિતિ કેમ ચલાવી લેવાય. એક વર્તમાન કોઈ કોઈ એવી આદેશ પડી છે જ્ઞાનમાં કે જેને લઈને મારું સ્વરૂપ મને જણાતું નથી, અને એ આદેશ બીજું કાંઈ જ નથી. પોતાના પોતાને પોતાના જાણવાની ઉત્સુકતા નથી, અને બીજું કરવાની જ્ઞાનની ઉત્સુકતા છે. બીજું જાણવાની અને બીજું કરવાની જ્ઞાનમાં ઉત્સુકતા છે, એ જ એની આદેશ છે. જ્ઞાનને બીજા ગુણમાં કાંઈ કરવા જવાનું નથી, મિથ્યાત્મા કાંઈ કરવા જવાનું નથી, રાજાજી કશાયમાં કાંઈ કરવા જવાનું નથી, પુરુષાર્થમાં કાંઈ કરવા જવાનું નથી, બીજા આપો આપ આવશે એની માય. અનંત ગુણોમાં તેથી જ્ઞાનને એક નેતાની રૂપમાં આવે છે. અને એ નેતા એટલા માટે કોણ છે, એ પોતે તૈયાર થાય તો બધા ગુણ એની મેં દોરાય છે. જેમ નેતાની પાછળ બધા જ દોરાય, એમ બધા ગુણ એની પાછળ દોરાય છે. પરિણામ એવી ગુણનો પોતાનો સ્વભાવ, એ ગુણની પોતાના પરિણામની યોગ્યતા છે. એટલે એમ કહે છે કે જ્ઞાનમ એકમ સાધનમ, આત્માને જ્ઞાન જ એક સાધન છે, પરમપદ છે. સાધનની સિદ્ધિ જ્ઞાનથી થાય છે, અને એ જ્ઞાન પહેલો વહેલો એનો પ્રહાર છે જ્ઞાનનો, એ દર્શનમાં ઉપર જાય છે. દર્શનમોને ખંડિત કરવામાં જ્ઞાન જ એક સાધન છે અને બીજું કોઈ સાધન નથી. જ્ઞાનમાં ક્ષોભસમ સાધન નથી, જ્ઞાનની વિશુદ્ધિ સાધન છે. ક્ષોભસમ દૈવલક્ષી ક્ષોભસમ સાધન નથી, પણ જ્ઞાનની વિશુદ્ધિ સાધન છે. અને એ વિશુદ્ધિ પોતાના સ્વરૂપને જાણવાની, ઓળખવાની, નિર્ણય કરવાની અપૂર્વ જિજ્ઞાસામાં ઉત્પન્ન હોય છે, ઉત્પન્ન થાય છે. અને એ એક જ એનો ઉપાય છે, બીજો કોઈ એનો ઉપાય નથી. ત્રણ કાળ ત્રણ લોકમાં આ સિવાય બીજો કોઈ ઉપાય નથી. એટલે ક્યાંથી શરૂ કરવું, કેવી રીતે શરૂ કરવું, એનું સ્પષ્ટ માર્ગદર્શન છે એ ન્યાયમાં. એમ છે કે કોઈ પણ કાર્યમાં ઉત્સુકતા વધારવી કે ઉત્સુકતા ઘટાડવી એ લાભ નુકસાન સમની સમજણ ઉપર આધારિત છે. જે કાર્ય કરતા પોતાને લાભ દેખાય દેખાય સહેજ ઉત્સુકતા વધે, જે કાર્ય કરતા પોતાનું નુકસાન દેખાય સહેજ જ એમાં પાછો વળે અને ઉત્સુકતા તૂટી જાય. તો પર પદાર્થની ઉત્સુકતામાં, પર પદાર્થ પ્રત્યેના કુતૂહલમાં, પર પદાર્થ પ્રત્યેના રસમાં આ જીવને પર રુચિ કહેવાય છે. અને જ્ઞાનમાં અવિવેક નામનો જ્વર એટલે તાવ આવે છે. તાવ રોગ નથી, તાવને લક્ષણ ઘણી વાર પકડવું પડે છે. રોગ બીજો હોય છે, એનું લક્ષણ વારમાં તાવ થઈને આવે છે. જેમ કે આ ક્ષય થાય છે તો માણસને ઝીણો તાવ રહે છે, તાવ ત્યાં રોગ નથી, પણ ક્ષયને પકડવાનું લક્ષણ છે એમ. અહીંયા જ્ઞાનમાં અવિવેક ઉત્પન્ન થાય છે, એની પરરુચિ નામના રોગને લઈને થાય છે. અને એ પરરુચિ એવી રીતે કામ કરે છે કે અન્ય પદાર્થને જાણવાનો કુતૂહલમાં, અન્ય પદાર્થમાં રસ લેવાના કુતૂહલમાં, રસ લેવાના પરિણામમાં તીવ્રપણે જાય છે. એટલે જ્ઞાન છે એ મેલું થાય છે અથવા વિભ્રમિત થાય છે, તીવ્ર થાય છે. અને જ્ઞાનમાં પોતાના હિત અને હિતના વિષયમાં વિવેક રહેતો નથી. પરસ્પર રિલેટિવ આવતી જાય છે, આત્માને આ રોગ જ છે. અનંત જ્ઞાનીઓનો એક જ આશય હોય છે, અથવા અનંત જ્ઞાનીઓનો અનુભવનો વિષય પોતાનું શુદ્ધાત્મ સ્વરૂપ, પોતાનું પરમેશ્વર પદ છે. એટલે બધાનો અનુભવ એક સરખો છે, એક જ જાતિનો છે, કેમ કે બધાનો વિષય એક જ તત્વ છે, પોતાનો હિત પરંપરા. તેથી કોઈ પણ કારણસર કથન શૈલી ભિન્ન ભિન્ન પ્રકારની જોવામાં આવે તો પણ અનંત જ્ઞાનીઓ એક જ વાત કહે છે એમાં જરા પણ શંકા પણ કરવાનો અવકાશ નથી, શંકાની કોઈ ગુંજારી નથી. કેમ કે કોઈ જ્ઞાની બીજી વાત કેવી રીતે કરે? કોઈ વખત કોઈ વિચિત્ર વ્યવહાર કરી બેસે છે કે આ જ્ઞાની આમ કહે છે, આ જ્ઞાની આમ કહે છે. જુઓ, બે જ્ઞાની પરસ્પર વિરુદ્ધ કહે છે, જુદું જુદું કહે છે. એ સ્વપ્ન પણ વિચાર કરવા જેવો નથી. કોઈ જ્ઞાની બીજું કહે નહીં, કેમ કે બીજું એને જોયું નથી. બીજું કહે કેવી રીતે? ભાષા ફેર દેખાશે, શૈલી ફેર દેખાશે, એ વાત જરૂર છે. અને એનું કારણ તો તે ભાષા વર્ણના ઉદયનું કારણ મૂળમાં તો છે. બધાને પૂર્વ બાંધેલો કર્મ, પૂર્વ બંધાયેલું કર્મ તો એક સરખું બધાને હોય ને, એટલે દરેકને ભાષા વર્ણના ઉદય જુદી જુદી રીતે જ મેળ ખાવાનો, એક સરખો થવાનો જ નથી, કોઈને થાય જ નહીં. ઉદયિક ભાવો જુદા જુદા હોય, એમ ભાષામાં પણ એ જ રીતે ઉદયિક ભાવને અનુસરી નથી કે ભાષા હોવાથી એમાં એ જ ફેર પડવાનો છે. છતાં કોઈના જ્ઞાનમાં કે કોઈના કહેવાના અભિપ્રાયમાં કે આશયમાં ક્યાંય ફેર પડે જ નહીં. આ તો એક ગાંઠ વાળવા જેવી છે. એનું કારણ પોતાની યોગ્યતા છે. ચશ્માના ગ્લાસ એક નંબર થી માંડીને 14 નંબર સુધીના છે. બધા ગ્લાસ જ છે અને બધા ચશ્માના જ ગ્લાસ છે, પણ કયા ગ્લાસ થી પોતાને દેખાય એ પોતાની યોગ્યતા ઉપર આધારિત છે. એટલે તો એક વચનામૃતની અંદર એક બોલ ચાલ્યો છે, કે મુમુક્ષુ એ પહેલા ચિંતવન કરવું કે શાસ્ત્ર સ્વાધ્યાય કરવો કે શું કરવું? મુમુક્ષુ એ શું કરવું? એવો કોઈ નિયમ નથી, એને લાભ દેખાય કરવો. એટલે શું છે કે 14 નંબરના ગ્લાસમાંથી જે ગ્લાસ એને દેખાય ને એ ગ્લાસને ઉપયોગ કરવો. સીધી વાત છે. પોતાનો આત્મરસ કયા જ્ઞાનીના વચનથી પોષાય છે, પોતાની આત્મરુચિને પુષ્ટિ કેવી રીતે મળે છે, બસ એટલું એને પોતાના પોતાના અનુભવથી ખબર પડે છે. સીધી વાત એ છે. એનું કારણ કોઈ પ્રકારની યોગ્યતા છે પોતાની? પણ એ યોગ્યતામાં આ વાત સાથે રાખવાની છે કે બધા જ્ઞાનીઓ એક જ વાત કરે છે, શૈલી જુદી જુદી છે. એટલે કોઈ જ્ઞાનીનો એમાં નિષેધ નથી આવતો. એનું કારણ આ છે કે તમે કુંદાચાર્યનું નામ લ્યો તો બીજા આચાર્યનો અનાદર થાય છે, કે સુંદર ભગવાનને મુખ્ય કરો તો 24 તીર્થંકરનો અનાદર થાય છે. એ પરિસ્થિતિ કેમ નથી? કે એમાં બધા જ્ઞાનીઓનો વિષય એક સરખો છે. કોઈ આની મુખ્યતાથી વાત કરે કે કોઈ આની મુખ્યતાથી વાત કરે, કોઈ તેની મુખ્યતાથી વાત કરે, પણ બધાનો જે આશય છે, અરિહંત પદ, સિદ્ધ પદ, આચાર્ય પદ, ઉપાધ્યાય પદ, સાધુ પદ, બધાના જ્ઞાનમાં એક સરખું છે. નિજાત્મ પદ પણ બધાના જ્ઞાનમાં એક સરખું છે. વ્યવહાર કોઈ જ્ઞાનથી કરો, બધા એમાં આવી જાય છે. એક તીર્થંકરની માન્યતામાં અનંતા તીર્થંકરોની સ્થાપના છે, જેમ એક તીર્થંકરના નિષેધમાં અનંતા તીર્થંકરોનો નિષેધ છે, એમ એક તીર્થંકરની માન્યતામાં અનંતા તીર્થંકરોની સ્થાપના છે. અનાદર કેનો નથી. એટલે એ જોવાનો દૃષ્ટિકોણ હોવો જોઈએ કે અનંત જ્ઞાનીઓ હોય તો એક જ આશયથી, એક જ અભિપ્રાયથી, એક જ વાત કરે છે, કોઈ એકબીજાથી વિરુદ્ધ વાત કરતા નથી. કોઈ કોઈ પડખેથી વાત કરે છે તો કોઈ કોઈ પડખેથી વાત કરે છે. અનંત ગુણાત્મક, અનંત ધર્માત્મક વસ્તુનું સ્વરૂપ હોવાથી કોઈ કોઈ ધર્મને મુખ્ય કરીને વાત કરે છે, કોઈ કોઈ ગુણને મુખ્ય કરીને વાત કરે છે. તો આને કેમ આ ગુણને મુખ્ય કરીને અહીંયા વાત કરીને આને કેમ બીજા ધર્મને મુખ્ય કરીને વાત કરી? એને કોઈ વિરોધનો કે તકરારનો કે લડાઈનો મુદ્દો બનાવી શકાય નહીં, વિવાદનો મુદ્દો બનાવી શકાય નહીં. એ વિષયને વિવાદમાં ઘસડી લઈ જઈ શકાય નહીં, એનું સમાધાન ન થતું હોય તો ખોળી લેવું, શોધી લેવું જોઈએ કે આનું સમાધાન કેવી રીતે થઈ શકે. આનું શ્રીમદજીના વિષયમાં ઘણા પ્રશ્ન કરે છે આપણા ગુરુદેવના મુક્ષુ સમાજમાં. શ્રીમદજીએ દિગંબર શ્વેતાંબરના સંબંધમાં કેમ બહુ સ્પષ્ટ અભિપ્રાય વ્યક્ત ન કર્યો? ગુરુદેવે તો કર્યો, ખાસ કરીને દિગંબર પક્ષથી આ પ્રશ્ન ઉઠે છે. જે લોકો મૂળ દિગંબર છે અથવા જેને દિગંબર પ્રત્યે વધારે આકર્ષણથી પક્ષથી હોય, એને આ પ્રશ્ન ઉઠે છે. તો પહેલી વાત તો એ વાત રાખવી કે કહેનાર એક સામાન્ય મુમુક્ષુ પોતે છે એના કરતા કોઈ ઘણી આગળની મહાન વ્યક્તિ છે. માટે એના કાર્યમાં બીજી રીતે શંકા કરવી યોગ્ય નથી. આ વાત તો પહેલા લઈ લેવી. એટલે પહેલું તો એને એ માનવું જોઈએ કે એમણે જે કર્યું છે તે યોગ્ય જ કર્યું છે. તે વખતે તેમને તેમ કરવું યોગ્ય લાગેલું, માટે તેમ કર્યું છે. અને તે વખતે એમના પરિચયમાં આવેલા જીવોના હિત ખાતર એમણે એમ કરેલું હોવું જોઈએ. તો ઠીક વાત છે, આ કોઈ ગ્રંથ લખે તો એમ સમજે કે આખા શાસનને લક્ષમાં રાખે, પણ ત્યાં વ્યક્તિગત પત્ર વ્યવહાર ચાલ્યો છે, વ્યક્તિગત વાતચીત ચાલે છે. ત્યાં તો જે તે વ્યક્તિઓને ઉપકારી થાય એવી જ કાર્ય પદ્ધતિ હોય, એને નુકસાન થાય એવી કાર્ય પદ્ધતિ કેમ અપનાવાય? એને લાભ થાય એવી જ કાર્ય પદ્ધતિ અપનાવાય. એટલે ક્યાંય પણ વિરોધાભાસ નથી, એ વાતનું સમાધાન નીકળી શકે છે. ગમે તે પ્રશ્ન ઉપસ્થિત થાય તો એનું સમાધાન નીકળી શકે છે, નથી નીકળતું એવું નથી. અનંત જ્ઞાનીઓનો એક જ આશય હોય છે, સર્વજ્ઞ વિતરાગ ભગવંતોએ કહેલો, જે આત્માને પહોંચી વળવાનો માર્ગ, મૂળ માર્ગ, મોક્ષ માર્ગ, તે ત્રણેય કાળે એક જ છે. જો એ ત્રણેય કાળે એક જ હોય તો પછી બીજી વાતની માથાકૂટમાં પડવાની શું જરૂર છે. પોતે તો મૂળ માર્ગ નામનું કાવ્ય લખ્યું છે, એક પદ લખ્યું છે, મૂળ માર્ગ સાંભળો જીને, જ્ઞાનેન્દ્ર નો મૂળ માર્ગ. તો કે દર્શન જ્ઞાન ચારિત્ર ની એકતા રે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ની એકતા રે, એકપણે અને અવિરુદ્ધ. મૂળ માર્ગ તે પરમાર્થ થી રે, કયો સિદ્ધાંત એ બુદ્ધ સિદ્ધાંત ની અંદર જ્ઞાની પુરુષોએ આને જ મૂળ માર્ગ કયો છે. હું કહું છું એમ નથી, બુદ્ધ પુરુષોએ આ જ મૂળ માર્ગ, મોક્ષ માર્ગ કયો છે બતાવો. ત્યાં ક્યાં ફરક પડે છે? ફરક પડવાનો મૂળમાં ક્યાંય સવાલ ઉપસ્થિત જ થતો નથી. પછી એમની ભૂલ જેવી ક્યાં ભૂલ કરી ત્યાં ભૂલ કરવી એ વધારે પડતું માટે તો અનુચિત છે. ડોડા પણ એવું છે, પોતાથી આગળ હોય એની ભૂલ જોવાની ઉતાવળ નહીં કરવી. આટલો ઓછામાં ઓછી મર્યાદા રાખે તો એ પોતાના હિતની વાત છે, પોતે દોષથી બચે એવી વાત છે. ન કરે તો પોતાને નુકસાનનું કારણ છે, પોતાના દોષથી બીજાને નુકસાન થવાનું નથી, પોતાને જ નુકસાન થવાનું છે. શું કહ્યું કે સર્વજ્ઞ વિતરાગ ભગવંતોએ કહેલો, નિરૂપણ કરેલો અને અનુભૂત કરેલો, એ માર્ગે એ ચાલ્યા છે. કહેલો એટલે માત્ર કહેલો એમ નહીં પણ અનુભૂત કરીને કહેલો, અનુભવ કરીને કહેલો, એ માર્ગે ચાલીને પ્રકાશ કર્યો છે એ માર્ગનો. અને એ આત્માને પહોંચવાનો જે માર્ગ છે, અંતર્મુખ થવાનો માર્ગ છે, એ માર્ગ ત્રણેય કાળે એક જ સરખો છે. કાળ ભેદે એમાં માર્ગમાં તફાવત ઉભો થતો નથી. પંચમ કાળમાં બીજી રીતે માર્ગ હોય એવું કદી બનતો નથી. પંચમ કાળમાં આયુષ વધે ઘટે, મનુષ્યની લંબાઈ ઊંચાઈ વધે ઘટે, એના જે શરીરના સંગ્રહણમાં ફેર પડે. અત્યારે વજ્રનારા સંગ્રહ કોઈને અહીંયા ન હોય પણ મોક્ષ માર્ગમાં ફેર પડે એવું તો ક્યાંય કદી બની શકે. એ તો બહારના પુણ્યના અનુસાર, કાળ અનુસાર થયું. મોક્ષ માર્ગને કોઈ કાળક્રમ લાગુ પડતો નથી. એટલા માટે તો એવા કિસ્સાઓ બને છે કે 30 વર્ષથી ગુરુદેવને સાંભળનારા ન પામે ને કાલ સવારે આવનારા પામે. જૂના મનુષ્યો કોઈ એમ દાવો કરે કે અમે જૂના છીએ માટે નવા કરતા અમારો કોઈ હક વધારે છે એમ થઈ શકે? ક્યાં તો કાલ સવારે આવે છે, અમે તો જૂના છે. ગુરુદેવ કે જૂના પીડ્યા રહે ને નવો મેદાન મારી જાય. કાળ હવારે પ્રવેશ કર્યો હોય અને કામ કરી જાય અને 50 વર્ષના જૂના એમ નામ પડ્યા. અહીંયા કોઈ કાળક્રમ લાગુ પડતો નથી. આ એક એવું કારખાનું છે કે એના ઉત્પાદનને કાળક્રમ હારે લેવા દેવા નથી. સિદ્ધપદને ઉત્પન્ન કરવાનું મશીનરી છે, એમાં કાળક્રમને કોઈ લેવા દેવા. કાળ પડ્યો રહી એક બાજુ, કાળથી અતીત વાત છે, કાળાતીત માર્ગ છે. કાળની કોટડીમાં કેદ કરાતો નથી. મોક્ષ માર્ગને પંચમ કાળની કોટડીમાં કેદ કરાતો નથી. ગુરુદેવ કનો એલિટરેશન કરતા નથી, કાળની કોટડીમાં કેદ કરી શકાય. કાળથી અતીત વસ્તુ છે. આવો જે મોક્ષ માર્ગ છે, જેને તે પામવાની રુચિ છે, પહેલું પદ આલિંગ છે, જેને એ પ્રાપ્ત કરવો છે એવી રુચિ પ્રગટ થઈ છે. હવે સ્વભાવને ઓળખાવ વગર કેવી રીતે રુચિ પ્રગટ થાય? તો કે ગુણની રુચિ છે કે દોષની, મલિનતાની રુચિ છે કે પવિત્રતાની, ઓળખજે પછી પણ રુચિ સાથે છે. જેને તે પામવાની રુચિ છે, સદગુરુના સમાગમની ઝંખનાટ છે, જો આ પ્રત્યક્ષ અંદરમાં રુચિ હોય અને બહારમાં એની દ્રષ્ટિ અથવા એનો સંશોધક દ્રષ્ટિકોણ એવી રીતે પ્રવર્તે કે છે કોઈ આમાં પામેલો, માર્ગ જોયેલો કોઈ છે, કોઈ અનુભવી પુરુષ છે એની અંદર, આ એને સોજા કરે. કેમ કે એને માર્ગ અનાદિથી નથી મળ્યો, એ વાત તો નક્કી છે. તો પોતે પોતાની મને ગૂંચવા જાય, અજાણ્યો માર્ગ કદાચ ન મળે અને આયુષ્ય વ્યતીત થાય એવું જોખમ લેવા કરતા જો કોઈ અનુભવી પુરુષ મળી જાય તો બહુ મોટી વાત છે. એટલે એ શબ્દને અહીંયા ગુરુદેવે ઝંખનામાં લીધો છે, સદગુરુના સમાગમની ઝંખના છે. અહીં તો ગુરુદેવનું વ્યાખ્યાન હોય તો વહેલા મળા વ્યાખ્યાન ચાલુ થઈ જાય, ભાઈ સાહેબ ને દરકાર ન હોય. પોતાને કેટલી દરકાર પોતાને છે એના ઉપર ઘણો આધાર છે, આખો આધાર જ એના ઉપર છે. જગત ની અંદર નિમિત્ત તો સદાય ઉપસ્થિત જ છે, પણ તું ઓળખીશ તો નિમિત્ત બનાવીશ કે નહીં ઓળખે ને નિમિત્ત બનાવીશ, કેવી રીતે નિમિત્ત બનશે? ઓળખશે તો નિમિત્ત પડશે, નહીં ઓળખે તો નિમિત્ત નહીં પડે, સીધી વાત આ છે. એટલે ઝંખના શબ્દ લીધો છે, સદગુરુના સમાગમની ઝંખના છે. આ તો શું છે? પૂર્વના પુણ્યના યોગે વગર પરિશ્રમે સમાગમ થાય તો એને એની કિંમત હોતી નથી, પણ આવા પુરુષને શોધવા માટે દુનિયાને ડખોળી મૂકી હોય એટલો એટલો આછળ્યો હોય, એટલું પરિભ્રમણ કર્યું હોય, એટલી શોધ કરી હોય અને પછી મળે તો કેટલી કિંમત આવે? ચાલીને સોનગઢ જવાનું હોય તો મોડો પહોંચે ખરો? ત્યાં રહેવા વાળો તો 10-15 મિનિટ 20 મિનિટ વ્યાખ્યાન ચાલ્યું જાય, પછી ભાઈ એન્ટ્રી કરે સ્વાધ્યાય વાળો. કોઈ આત્માનું હિત કરવાના કોઈ લક્ષણ નથી. કોઈક વાર તો અમે એવું જોતા બસ માંથી ઉતરી જતો, ત્યાં શાક વાળા ત્યાં પાન વાળા ત્યાં છાપો વાંચતા હોય, અને વ્યાખ્યાન ચાલુ થવામાં એટલી ઓછો સમય હોય, આપણને એમ થાય મોડું થઈ ગયું, આજે બસ ટાઈમ સર નથી, લેફથી છાપો વાંચતા હોય, ત્યાં શાક લેવા નહીં લેવું. આટલો મહાન યોગ મળ્યો અને એની કિંમત ના આવી, એની દરકાર ન કરી તો ફરીને યોગ નહીં મળે. આ પુણ્ય ખલાસ થઈ જશે, બહુ ઝડપથી ખલાસ થઈ જશે. અનંત કાળે યોગ નહીં મળે એવી પરિસ્થિતિમાં મુકાઈ જશે. અને એ યોગની બેદરકારી નથી, તને માર્ગની બેદરકારી છે વાસ્તવમાં તો, એ તારા હિતની બેદરકારી છે. પછી કેવી રીતે માર્ગ મળવાનો હતો? તારા માટે તું અપરાધ કર તો એ અપરાધની એ શિક્ષા છે કે માર્ગ નહીં મળે. જે ચીજ ને અડસે બમાય રહી છે ક્યાંથી આગળ આવવાની હતી? સીધી વાત છે. જેને તે પામવાની રુચિ છે, સદગુરુના સમાગમની ઝંખના છે, તેને તે મળ્યા વિના રહે નહીં. એમ નહીં કે નથી કહેતા કે એને કદાચ મળશે, ભાગમાં હશે તો મળશે, નહીં ભાગમાં હશે તો નહીં મળે, એમ બનતું નથી. આવી બાબતમાં કોઈ તર્ક લડાવે છે, કોઈ ક્રમબદ્ધનો તર્ક લડાવે છે, કોઈ જ્યોતિષનો તર્ક લડાવે છે. એને એના ભાગમાં લખ્યું હશે એ પ્રમાણે થવાનું બીજું થશે. એ બહારના સંયોગોમાં છે અને એ પણ ફેરફારને અપેક્ષિત છે. પૂર્વકર્મ જેને નસીબ કહેવામાં આવે છે એમાં પણ અપકર્ષણ, ઉપકર્ષણ અને સંક્રમણના પરિણામો થાય છે. એ કોઈ એવી ચીજ નથી કે ફરતી નથી, પણ આત્માના હિતનો વિષય એ કોઈ કર્મને આધીન નથી, એ કર્મમાં લખાયેલી ચીજ નથી, કર્મના પ્રકરણથી પાર એવી કોઈ ચીજ છે, અતીત ચીજ છે. એનાથી આગળની વાત છે, એ કર્મની સાથે બંધાયેલી ચીજ નથી. અને એટલા માટે સાતમી નારકીમાં ગયેલો પામે છે, સાતમી નારકીમાં સ્વામી દર્શન પામે છે. કાંઈ એને કોઈ પૂર્વ શરત નથી, કઈ શરત એને છે? બહુ પાપ કર્યા ત્યારે તો ગયો, પણ એને પોતાની તૈયારી અંદરમાં થવી જોઈએ. જેને પામવાની રુચિ છે, સદગુરુના સમાગમની ઝંખના છે, તેને તે મળ્યા વિના રહેને. કદાપી સદગુરુનો યોગ ન બન્યો તો અંતરથી પૂર્વના સંસ્કારથી જાતે આત્મજ્ઞાન થાય, આવા પણ કિસ્સા બને છે. કે વર્તમાનમાં યોગ ન બને, પૂર્વના સંસ્કાર લઈને જીવ આવ્યો હોય, સંસ્કાર લઈને આવ્યો હોય, પુણ્ય લઈને ન આવ્યો હોય, કે યોગ બને એવો સંસ્કાર કામ કરે અને પુણ્યની અપેક્ષા નથી. કદાપી સદગુરુનો યોગ ન બન્યો તો અંતરથી પૂર્વના સંસ્કારથી જાતે આત્મજ્ઞાન થાય, અથવા તો પ્રત્યક્ષ ગુરુનો યોગ મળે અને અંતરમાં એ જ પૂર્ણ પરમાર્થની ખટક હોય. જો એકલો યોગ મળે એમ નહીં, બે વાત સાથે તૈયાર થવી જોઈએ. જ્યારે યોગ મળે ત્યારે પોતાને પૂરેપૂરી ખટક હોય, પૂરેપૂરી પામવાની, પરમાર્થ પામવાની વૃત્તિ હોય, ભાવના હોય, તેને આવો માર્ગ મળે છે. એને માર્ગ મળે કે ન મળે એ પ્રશ્ન અહીંયા નથી, એના ભાગમાં હશે તો મળશે, બાકી બધું બરાબર છે એમ નથી. સોએ સો ટકા ગેરેન્ટેડ વાત છે, અપવાદમાં એક પણ ટકો નથી. પોતાની અંતર તૈયારી હોય અને બહારમાં એવું મળે અને માર્ગ મળે, મળે જ ન મળે ન ભૂતો ન ભવિષ્યથી, ભૂતકાળમાં એવું કોઈ બન્યું નથી, ભવિષ્યમાં એવું ક્યાંય બનશે નહીં. તો સત્પુરુષો એમ કહે છે કે ગેરેન્ટેડ વાત છે, ન મળે એવી વાત જ નથી. તારો પ્રયત્ન નિષ્ફળ જશે, તારી રુચિ નિષ્ફળ જશે, એ વાત જ અહીંયા નથી. આ તો ઉત્સાહ એવો વિષય છે, નિરાશા આવે એવો વિષય નથી, બહુ મોટી આશા જાગે એવો વિષય છે. કે બસ જો મારે મારી તૈયારી જ કરવાની હોય, મારી જ પામવાની, મારા હિતની જ મારે તૈયારી કરવી, તો મારા હિત માટે હું શું કરવા તૈયાર ન થાઉં? મારા લાભ માટે ને મારા હિત માટે હું શા માટે તૈયાર ન થાઉં? આ તો બહુ મોટી આશાસ્પદ વાત છે કે જો હું તૈયાર થાઉં તો આ વાતમાં હું નિષ્ફળ જવાનો જ નથી, એ વાત નક્કી છે. એટલે પાત્રતાને બતાવીને એમ કહે છે, અને એને પાત્રતા કહે છે, જે પામવાની રુચિ છે અને સત્પુરુષના પ્રત્યક્ષ યોગની ઝંખના છે, એ બંને પાત્રતાના લક્ષણ છે. અનેક લક્ષણમાં એના બંને પાત્રતાના લક્ષણ છે. પાત્ર જીવને આ પ્રકાર હોય છે અને એ નિષ્ફળ જતો નથી, એની પાત્રતા જરૂર ઊભી નીકળે છે અને એનો કાયમી નિવેડો આવી જાય છે. મોટી વાત તો એ છે કે એનો અનંતકાળના ભાવિ અનંતકાળના દુઃખનું નિવારણ થઈ જાય છે, પછી એને ક્યાંય દુઃખી થવાનો પ્રશ્ન રહેતો નથી. અને મિથ્યા જ્ઞાનમાં અને સમ્ય જ્ઞાનમાં ફેર જ આ છે. મિથ્યા જ્ઞાન સમ્ય જ્ઞાનીને મિથ્યાત્વ અવસ્થામાં બાંધેલા કર્મનો ઉદય આવે છે અને મિથ્યા જ્ઞાનીને પણ મિથ્યાત્વ અવસ્થામાં બાંધેલા કર્મનો ઉદય છે. તો બેને કેમ ફેર પડે છે? એક કર્મ બાંધે છે, અજ્ઞાને મિથ્યા દ્રષ્ટિ નવા કર્મ બાંધે છે રાગ દ્વેષ મોહ કરીને, અને સમ્ય જ્ઞાની જ્ઞાતાની છે. બસ બેને જાણવાની જાણવા જાણે છે તો બે ઉદયને ઉદય જ જાણે છે, પણ બેને જે એને અનુસરવાની વાત છે એમાં એવું એકતા કરે છે કે આ તો મારો ઉદય છે, ઓલો ભિન્ન પડે છે કે ઉદય ઉદયનો હું આત્મા છું, મારું જાણવું એટલું જ મારો ધર્મ છે. જ્ઞાન જ્ઞાતા રહીને જ્ઞાન પણ ભિન્ન રહેવું એટલો જ મારો ધર્મ છે, ઉદયમાં જાણવું એ મારો ધર્મ. એટલે તમને થઈને વેદતા નથી, અશક્તિથી વેદાઈ જાય બીજી વાત છે, તન્મય થઈને વેદતા નથી, એને નવા કર્મ બંધાતા નથી. બસ કર્મનો ઉદય તો બેને મિથ્યાત્વ અવસ્થામાં બાંધેલો આવેલો છે, બેને અનુસરવાની પદ્ધતિ જુદી થઈ ગઈ. એક બંધાય છે ને એક છૂટે છે.